राजचंद्र ज्ञान मंदिर राजकोट, श्री पर्युषण महापर्व संवत 2052, श्री आत्मसिद्धि दशानिका महोत्सव, संपूर्ण आत्मसिद्धि स्वाध्याय, प्रवचन क्रमांक 8, विषय सूत्र प्रथम पद समाधान, गाथा 49-58, स्वाध्यायकार श्री वसंत भाई खोखाणी।
महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वन्दे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्। हुए तो जिज्ञासु ने किधु के छ पद थी युक्त आत्मा छे, એમાં પેલું પદ આત્મા છે અને છેલ્લું પદ મોક્ષનો ઉપાય છે, અને શિષ્યએ તો કીધું કે આત્મા જ નથી, એટલે તમારા મોક્ષના ઉપાય પણ બધા આ વાત રહેતી નથી, ક્વેશ્ચન ડઝ નોટ અરાઇઝ। કારણ તો કે સાહેબ, આ આત્મા દેખવામાં આવતો નથી, એનું વર્ણ કે રૂપ કાંઈ જણાતું નથી, બીજી ઇન્દ્રિયો દ્વારા પણ એ આત્માનો કોઈ અનુભવ થતો નથી, અને કા તો એ દેહ એ જ આત્મા છે, અથવા તો ઇન્દ્રિયો છે એ આત્મા છે, અથવા તો આ શ્વાસ ચાલે છે ને એને તમે આત્મા કહેતા હશો, એ આત્મા છે। શરીરથી આત્મા અલગ હોવાનું કોઈ એંધાણ છે નહીં। જુદો પદાર્થ હોય જો શરીર કરતા, તો જગતના અન્ય પદાર્થ ઘટ પટ જેમ જુદા છે ને દેખાય છે, એમ જો આત્મા હોય તો કેમ ન જણાય। માટે પ્રભુ, આ આત્મા છે નહીં, આ તમારા મોક્ષના ઉપાયની વાત મિથ્યા છે। આ શિષ્ય પેલા પદના નકારથી, આત્માના અસ્તિત્વના નકારથી, આ ગુરુના છઠ્ઠા પદનો નકાર કરી દીધો। હવે એક સદગુરુ કહે છે કે ભાઈ સાંભળ, કારણ શું કામ ગુરુ આગળ વધ્યા, કારણ કે શિષ્ય કીધું કે આ મારી શંકા છે ને એ અંતર નહીં છે હો પ્રભુ, જરા બોલવામાં અવિવેક થઈ ગયો હોય તો માફ કરજો, પણ આ મારી શંકા કેવી છે, અંતર નહીં છે, અને મારે તો સદુપાય જોઈએ છે પ્રભુ, જે મારી શંકાનું સમાધાન કરે એવો સદુપાય મને આપો। એટલે સદગુરુએ કૃપા કરી અને આત્માના પહેલું પદ, એણે જે કીધું છે કે આત્મા જ નથી, એની સ્થાપના કરી કે આત્મા છે, અને જો આત્મા છે એ પદ બરોબર બેસી જાય તો જ અધ્યાત્મમાં આપણો પ્રવેશ છે। જો આત્મા જ નથી એવી શંકામાં અને એના સંશયમાં આપણે હોય તો આપણો આખો ધર્મ પ્રયત્ન શંકા સાથે થાય છે, સંદેહ સાથે થાય છે, સંશય સાથે થાય છે, અને શંકા સાથે કરવામાં આવતો કોઈ પ્રયત્ન ફળદાયી થાય નહીં। ગીતામાં કહ્યું છે સંશયાત્મા વિનશ્યતિ, શંકા કરનાર એ તો પોતાનો સર્વનાશ નોતરે છે, માટે શંકા કાઢી નાખવી, અને અધ્યાત્મનું કેન્દ્ર, અધ્યાત્મનો આધાર એ તો આત્મપદના અસ્તિત્વનું શ્રદ્ધા છે, તો શંકામાંથી શ્રદ્ધામાં આવવું, શંકામાંથી શ્રદ્ધામાં આવવું, અને શ્રદ્ધામાં આવવા માટે આપણી જે કલ્પના છે એનો ત્યાગ કરવો। સદગુરુના બોધે વસ્તુનું સ્વરૂપ વિચારવું અને નિર્ણય લેવો, સદગુરુના બોધે। સદગુરુ કહે છે
ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન।
દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત તને દેહ ભાસ્યો છે, પણ આત્મા અને દેહ બંને જુદા છે, કેમ કે બે જુદા જુદા લક્ષણથી પ્રગટ ભાનમાં આવે છે। સદગુરુ કહે છે ભાઈ, તને અનાદિથી એક વાતનો આપણે અભ્યાસ કરતા હોય ને એ અભ્યાસમાંથી પછી અધ્યાસ થઈ જાય છે. અધ્યાસ એટલે શું? અભ્યાસ એટલો બધો પાકો થઈ જાય કે પછી કોઈ પણ જાતના ધ્યાન વિના, પ્રયત્ન વિના, આયાસ વિના, અનાયાસે સ્વાભાવિક સહજ રૂપે જે ક્રિયા થવા માંડે એને અધ્યાસ કહેવાય. આ જીવને અનાદિકાળથી અનંતના પરિભ્રમણમાં એણે દેહનો જ અભ્યાસ કર્યો છે. હવે જ્યારે અભ્યાસ પાકે પાકો થઈ જાય, જેમ રસોઈનો અભ્યાસ બહેનોને પાકો હોય, તો પછી એને અભ્યાસ થઈ જાય. સ્વાભાવિક રીતે રોટલી ગોળ જ વણાય, વસ્તુ ચડી ગઈ છે કે નહીં, બધું એનો અભ્યાસ છે. હવે એ વાતો કરતા કરતા પણ એ બધું કરે. પાણી ભરવાનો અભ્યાસ થઈ ગયો હોય ને જેને, એ પાણી ભરવામાં બેડું માથે હોય ને વાતું કરીને ટપાકાય મારતા જાય ને પાછું હલતું જાય બધું, છતાં બેડું પડે નહીં. અભ્યાસ થઈ ગયો છે. હવે તો એ ગમે તે વસ્તુ કરતા કરતા એવી વસ્તુ સહજ રૂપે, સ્વાભાવિક, પ્રયત્ન વિના, અનાયાસે જે થાય એને અભ્યાસ કહેવાય. આ જીવને અભ્યાસ તો બે સાચોય થાય ને ખોટોય થાય, આને દેહનો અભ્યાસ થઈ ગયો છે. અનાદિકાળથી દેહ રહિત ક્યારે થયો નથી, એટલે એને અભ્યાસ કરતા કરતા અભ્યાસ શેનો થઈ ગયો? દેહનો. એ દેહનો અભ્યાસ માંથી અભ્યાસ થવાના કારણે એને આત્મા છે એ જ દેહ ભાસ્યો. એ પોતાને ભૂલી ગયો, ભૂલી ગયો, ભૂલી ગયો, ભૂલી ગયો, ત્યાં સુધી એ દેહની સાર સંભાળ, દેહની આડપંપાળ, દેહની અંદર જ મોહ બુદ્ધિ રાખતા 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 એ અધ્યાસની ભૂમિકામાં આવવાથી દેહ તેજ હું એવી પાકટ અવસ્થામાં પહોંચી ગયો. એટલે જ્ઞાની કે છે, ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. હવે તો એવી મુસીબત થઈ ગઈ છે કે તને તો આત્મા જ દેહ જેવો લાગે છે. જેમ ઘણા માણસને વડગણા એવી હોય કે ઘર પ્રત્યેનું મમત્વ એવું કે જાણે ઘર જ પોતે છે. ઘણાને પોતાની મોટર ગાડીની મહત્તા એટલી બધી હોય કે એનો અભ્યાસ એટલો બધો થઈ જાય કે ગાડીને નવડાવીને, ગાડીને ધોવડાવીને, ગાડીને સાફ રાખીને, ગાડીને એ જાણે ગાડીમાં પોતે થઈ ગયો. એવી ઘણાને પોતાની ચીજ પ્રત્યે પણ આટલે હદ સુધી કે એમાં ઘણીવાર જાત ભૂલાઈ જાય, જાતનું ભાન ભૂલાઈ જાય ત્યાં સુધીનો અભ્યાસ થાય. એ વસ્તુ સાથેની એકરૂપતા અને તદ્રૂપતાની એવી ભૂમિકામાં આવી જાય. એમ આ જીવને અનાદિકાળથી દેહનો અભ્યાસ થવાના કારણે સદગુરુ ભગવંત ફરમાવે છે કે એટલે જ હવે તને આ આત્મા દેહ જેવો લાગ્યો ને. દેહ છે એ જ આત્મા, એનો દેહ છે એ જ આત્મા છે, બીજું કે હવે આમાં દેખાતું નથી. પણ ભાઈ બંને ભિન્ન છે, બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે બંને પ્રગટ છે અને ભિન્ન લક્ષણથી પ્રગટ છે. આ બેયના લક્ષણ તો તું જો એના એક તરફ જરાક તારો અભ્યાસમાંથી તું પાછો ફર. જે મોહબુદ્ધિ, જે એકરૂપતા, જે તદાકાર થઈ ગયો છું એમાંથી થોડો પાછો ફર અને આ બે પદાર્થના લક્ષણ ઉપર વિચાર કર કે લક્ષણથી બંનેની ભિન્નતાના પ્રગટ લક્ષણો છે કે ભાઈ આ દેહ છે એ ઉત્પન્ન થયો છે, આત્મા ઉત્પન્ન થયો નથી. દેહ છે એ વિનાશી છે, આત્મા છે એ અવિનાશી છે. દેહ છે એ રૂપી છે, આત્મા છે એ અરૂપી છે. દેહ છે એ ઉપયોગ વિનાનો છે, આત્મા ઉપયોગી છે. અને દેહ છે એ જળ છે, આત્મા ચેતન છે. આ લક્ષણ તો જો, આ બંનેના પ્રગટ લક્ષણ જુદા જુદા છે. લક્ષણ એટલે લક્ષણ, લક્ષ્યતે અનેન ઇતિ લક્ષણમ, કે જેનાથી લક્ષ્યનો લક્ષ્ય થાય છે, ઓળખાણ થાય છે. લક્ષ્ય આત્મા છે એનું ઓળખાણ થાય. કોઈ પણ પદાર્થનું લક્ષ્ય કરવું હોય તો એના લક્ષણો જાણવા. પુત્રના લક્ષણ પારણામાંથી જણાય અને વહુના બારણામાંથી. એના લક્ષણ છે એ પ્રગટ થાય કે ખબર પડે કે આ મૂર્તિ કેવી છે. એમ આત્મા અને દેહ બંનેના લક્ષણ ભિન્ન છે, એક નથી. એક જ લક્ષણ બેમાં લાગુ નથી પડતું જો બંનેના લક્ષણ ભિન્ન છે. આ તો તને માત્ર દેહાધ્યાસ આત્મામાં દેહબુદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ છે અને અધ્યાસને કહેવાય છે મિથ્યા આરોપણ. ભ્રાંતિ, દેહનું આરોપણ આત્મામાં કરી નાખ્યું છે માટે તને આત્મા નથી એવો ભાસ થાય છે, અને આ દેહ છે એ જ આત્મા છે આવી મિથ્યા શ્રદ્ધા તને થાય છે. પણ હવે જો બંનેના લક્ષણથી તું જોઈશ તો તને લાગશે કે બંને પદાર્થ જુદા છે, લક્ષણથી જુદા છે, ગુણથી જુદા છે, ધર્મથી જુદા છે. ભાઈ, દરેક પદાર્થને પોતાના લક્ષણ છે, એ એનું પ્રગટપણું બતાવે છે, ધર્મ છે એ એની વર્તના બતાવે છે, અને ગુણ છે એ એનું સામર્થ્ય બતાવે છે. તો દેહને આત્માને સમજવા હોય તો એને ભેળસેળ કરમાં એક નહીં માન, એને લક્ષણથી જો, પછી એના ધર્મથી જો, અને પછી એના ગુણથી જો. તો પદાર્થનું પરીક્ષણ કરવું હોય તો એને આ પ્રકારના લક્ષણ, ધર્મ અને ગુણ એ ત્રણેય રીતે પરીક્ષણ કરીને આ પદાર્થ બંને એક રૂપ છે, એક મેક છે, તદાકાર છે કે ભિન્ન છે. જો આ રીતે પ્રગટ, જેનાથી પદાર્થ પ્રગટ છે, જેનાથી પદાર્થનું પ્રગટપણું છે એ એના લક્ષણથી છે. તો લક્ષણથી તું જો તો તને એના પ્રગટપણામાં દેખાશે કે આ દેહનું લક્ષણ એ તો આખું ચૈતન્યનું છે. એને માટે આ જે છે ઉપયોગ નામનું એક જીવનું લક્ષણ છે, તત્વાર સૂત્રની અંદર ઉમા સ્વાતિજી મહારાજે તત્વ, જૈન ધર્મના જે તત્વજ્ઞાન છે એને સૂત્રાત્મક પરિભાષાની અંદર એવા સૂત્રો આપ્યા છે. એમાં બીજા અધ્યાયનું 8મું સૂત્ર આપ્યું છે, ઉપયોગો જીવ લક્ષણમ. જીવનું લક્ષણ શું? તો કે ઉપયોગ. ઉપયોગ એટલે જેનાથી અન્ય પદાર્થનો બોધ થવો, તે જાણકારી થવી, તે ભાન થવું, તે પ્રતીતિ થવી. તે તો જીવને પ્રતીતિ થાય, જળને પ્રતીતિ થાય, જળને જાણકારી હોય, જળમાં ઉપયોગ પણ સંભવે. તો ભાઈ એ તો શક્યતા નથી. તો જ્ઞાન દર્શન નામના ગુણ જીવમાં છે, એ ગુણનો ધર્મ ઉપયોગ છે, સતત પરિણમન છે, અને એ ધર્મને કારણે એનું લક્ષણ કે આ જીવ ગમે તે ગતિમાં, ગમે તે યોનિમાં, ગમે તે અવસ્થામાં હોય તો પણ તેનામાં અંશે પણ જાણપણું હોય, હોય અને હોય, જેથી કરીને એ જીવને આખા જગતનો બોધ થાય, એમાં તરતમ્યતામાં ફેર પડે, પણ એની સંવેદના જાગૃત હોય, એનું જાણપણું જાગૃત હોય. નાનામાં નાનો જંતુ એમાં ઈ સંજ્ઞા હોય જ. પ્રત્યેક જીવને ઓછામાં ઓછી આહાર સંજ્ઞા હોય, ભય સંજ્ઞા હોય, મૈથુન સંજ્ઞા હોય, નિંદ્રા સંજ્ઞા હોય. આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ, આ બધા જ જીવોની અંદર જે સંજ્ઞા છે આ એના જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. નાનું જંતુ પણ તડકામાંથી છાયામાં જાય અને એને પણ ખબર પડે કે ભય છે. પ્રાણીઓને ધરતીકંપ થવાનો ભય એ પારખી શકે છે અને ભાગે છે, સુરક્ષિત સ્થાનમાં પોસી જાય છે. પક્ષીઓ ચિચિયારીને કિલકલાટ કરી મૂકે છે જો ક્યાંય ભય જાગે તો. ક્યાંક અગ્નિ પ્રગટ થયો તો આપણને ખબર ન પડે, પણ અમુક પ્રકારના પક્ષીઓને, અમુક પ્રકારના જંતુઓને તરત ખબર પડે, કારણ કે એની આ સંજ્ઞા છે, એનું આ જાણપણું છે. જ્યાં જીવ છે એ જાણે છે, જ્યાં જીવ નથી એવા કોઈ પદાર્થ, મકાનને ન ખબર પડે કે ધરતીકંપ થવાનો છે, પણ મકાનમાં રહેલા ઉંદરને ખબર પડે કે ધરતીકંપ થઈ રહ્યો છે, એટલે ભાગી જાય, દર છોડીને ભાગી જાય, સાપ એના દરમાંથી નીકળી જાય. જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ છે, ઉપયોગ છે એ જ્ઞાન દર્શન નામના ગુણનો પ્રગટ લક્ષણ છે. ઉપયોગો જીવ લક્ષણ. જ્ઞાની પુરુષ સદગુરુ ભગવંત કહે છે કે ભાઈ, તે આ બંનેની એકરૂપતા કરી છે, પણ હવે ક્રમશઃ આવેલો આવ મારી સાથે. તો પહેલા વહેલા કીધું કે પ્રગટ લક્ષણથી દેહ ભિન્ન છે, આત્મા પણ ભિન્ન છે. અને આ જીવનું લક્ષણ છે જે ઉપયોગ, એનું અસાધારણ લક્ષણ છે. એટલે કે જે લક્ષણ જીવમાં છે એવું અન્ય કોઈ પણ અજીવ દ્રવ્યમાં નથી. એટલે કૃપાળુદેવે તો બહુ સરસ 64માં પત્રમાં કહ્યું છે કે જોજો, એવું લક્ષણ ન પકડવું કે એકમાં હોય ને બીજામાં પણ હોય. આપણે કહીએ કે જીવ અરૂપી છે, જીવ અરૂપી છે, તો કે આકાશ અરૂપી ખરું કે નહીં? તો ભેળસેળ થાય તો જીવને આકાશ એક થઈ જાય. આપણે કહીએ કે જીવ નિરંજન છે, તો કે ધર્માસ્તિકા એ નિરંજન ખરું કે નહીં? તો કે આ નિરંજન ખરું, તો ભેળસેળ થઈ જશે. પણ ઉપયોગ નામનું એક જ લક્ષણ એવું છે ચૈતન્યનું, સ્વ પર પ્રકાશક એવું ચૈતન્ય લક્ષણ, કે જીવ દ્રવ્યને છોડી દો તો 6 દ્રવ્યથી આ જગતના મંડાણ છે, એમાં 5માંથી એકેય દ્રવ્યમાં આ ઉપયોગ નામનું લક્ષણ નથી. માટે પ્રગટ લક્ષણ પકડવાનું, અને પ્રગટ લક્ષણ એવું પકડવું કે જે ખાસ વિશિષ્ટ અસાધારણ લક્ષણ હોય, કે જે અસાધારણ લક્ષણ બીજા કોઈ દ્રવ્યમાં સંભવી ન શકે. અને બીજું લક્ષણ એવું પકડવું જોઈએ કે જે જીવમાં એકમાં નહીં બધા જ જીવમાં હોય. સિદ્ધ જીવમાં ચૈતન્ય હોય તો નિગોદના જીવમાં આ લક્ષણ હોય કે નહીં ઉપયોગનું? હોય. ત્યાં એ દુઃખની અનુભૂતિ નેતર કેવી રીતે કરે? નારકીના જીવમાં પણ હોય. તો આ લક્ષણ જીવનું છે, એક જીવમાં નહીં તમામ જીવરાશિમાં આ લક્ષણ હોવું જોઈએ. પછી બીજું, અમુક અવસ્થામાં હોય ને અમુક અવસ્થામાં ન હોય એવું ખરું? તો કે છે ના, ગમે તે અવસ્થામાં આ જીવ હોય, જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ નામનું લક્ષણ છે. એની માત્રામાં ફેર પડે, એની જાતમાં ફેર પડે. કેટલો તર્કબદ્ધ આત્મા સમજાવે છે સદગુરુ. આ આપણે જૈન દર્શનના તત્વજ્ઞાનના આધાર ઉપર ઉપયોગો જીવ લક્ષણમ, જ્યાં જ્યાં ઉપયોગ છે, સંવેદના છે, ચૈતન્યપણું છે, જાણપણું છે, પ્રતીતિપણું છે, ત્યાં જીવ છે.
ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે જેમ અસેને મ્યાં.
ભાઈ, આ અનાદિ કાળમાં અભ્યાસમાંથી અધ્યાસમાં તું વયો ગયો, મિથ્યા આરોપણ કર્યું અને આત્મા ઉપર દેહનું આરોપણ કરી દીધું, અને આત્માને દેહ સ્વરૂપ માની લીધો, દેહને જ આત્મા માની લીધો. કે છે તું એના પ્રગટ લક્ષણથી જો, પણ બંને ભિન્ન છે. કેવા ભિન્ન છે? બે પદાર્થ પડ્યા હોય ને બે જેમ ભિન્ન છે એમ ભિન્ન છે. એટલે ભગવાને ત્યાં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ આની ભિન્નતા કેવી છે? તો કે જેમ અસીને મ્યાન, મ્યાનમાં તલવાર પડી હોય તો બરોબર એક સરખું, એક રૂપ, એક જ મય તદાકાર ભાસે, પણ બંને જોઈએ તો બંને જુદા છે. તલવાર મ્યાનથી જુદી છે, મ્યાન તલવારથી જુદું છે. આ બંને ભિન્ન છે. વસ્ત્રથી જેમ શરીર જુદું છે તેમ આત્માથી દેહ જુદો છે. વસ્ત્ર પહેર્યું છે મેં, એ વસ્ત્ર શરીરથી જુદું ખરું કે નહીં? શરીરની સાથે હોવા છતાં જુદું છે. એમ આ દેહને અને આત્માને સંબંધ છે. ફરી કહે છે કે ક્ષીર અને નીર એ ભેગા થઈ ગયા હોય તો દૂધ દૂધ છે, પાણી પાણી છે. લો અને અગ્નિ, તપાવેલું લોઢું ઓલી લુહારની કોઢમાં જોયું હોય, એ લોઢું ગરમ કરે એટલે લાલ ચોળ ઓલો સળિયો બહાર નીકળે, અને એમાં અગ્નિ છે અને લોઢું પણ છે, બંને જુદા કે એકરૂપ? તો લોહ અને અગ્નિ બંને જુદા છે, એકરૂપ છે. અણુએ અણુની અંદર બંને છે. અગ્નિના અણુ અને લોખંડના અણુ બંને એક જ ક્ષેત્રે સાથે છે, છતાં બંને જુદા છે. લોઢાનો સ્વભાવ જુદો,
અગ્નિનો સ્વભાવ જુદો, સંયોગે કરીને ભેગા થયા છે, પાછા હમણાં થોડી વાર અગ્નિમાં બહાર કાઢી નાખો ઈંધણમાંથી, કલાક પછી જોશો તો અગ્નિ એમાંથી ચાલ્યો ગયો છે, ઉષ્ણતા નીકળી ગઈ. એકરૂપ હોય તો જાય ખરા, તો ગરમ થયા પછી કાયમ ગરમ રહેવા જોઈએ, પણ છોડી દઈએ છે કારણ કે બંનેનું અસ્તિત્વ ભિન્ન છે. દૂધ અને પાણીનું અસ્તિત્વ ભિન્ન છે, લોહ અને અગ્નિનું અસ્તિત્વ ભિન્ન છે. બાવીસમા પાઠમાં કૃપાળુદેવે સ્વરોદય એક શાસ્ત્રની ભાષાંતરની રચના કરી, ચિદાનંદજીનું થયું છે. એ ચિદાનંદજીના એ સ્વરોદય નામના ગ્રંથમાંથી કૃપાળુદેવે ભાષાંતર લખ્યું છે. એમાં એક જે ગાથા મૂકી છે બહુ સરસ મૂકી છે. જૈસે કંચુક ત્યાગસે બિનસત નહીં ભુજંગ, દેહ ત્યાગસે જીવ યુહી તૈસે રહત અભંગ. કાંચડીનો ત્યાગ કરવાથી સર્પ મરી જતો નથી, સર્પ નાશ પામતો નથી, એમ દેહનો ત્યાગ થવાથી પણ જીવનો નાશ થતો નથી. દેહ છે તે જીવની કાંચડી છે, બરોબર સમજીએ, દેહ છે તે જીવની કાંચડી છે, અને કાંચડી જેમ સર્પથી જુદી છે તેમ જ દેહ સર્પ દેહ આત્માથી જુદો છે. કાંચડી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે ત્યાં સુધી તેની સર્વ ક્રિયાઓ સર્પને આધીન છે. કાંચડી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે, સર્પ હાલે તો કાંચડી હાલે, સર્પ આગો પાછો થાય તો કાંચડી આગે પાછી થાય, સર્પનો વિયોગ થતા કાંચડી એક પણ ક્રિયા કરી શકતી. હવે ખ્યાલ આવે છે કે આત્માનો વિયોગ થાય તો આ શરીર હાલવું ચાલવું દંડ બેઠક ઉપવાસ ખાવાનું જે કંઈ કરતું વ્યાયામ અનેક પ્રકારના હાલ્ટ કારીગરી હુનર ઉદ્યોગ જબરજસ્ત પ્રકારના ઉદ્યોગ કરતો હોય આ બધું ક્યાં સુધી કરે? ફાઇન મેનેજમેન્ટ કરે છે, બહુ સરસ કારીગરી કરે છે, બહુ સરસ લખાણ લખે છે, બહુ સરસ બોલે છે, બહુ સરસ ગાય છે, બહુ સરસ નાચે છે, ક્યાં સુધી? આ તો ભાઈ કાચડીનો બધો ડાન્સ છે, એ તો સર્પના સંબંધમાં છે ત્યાં સુધી. જેવો એનો સર્પનો સંબંધ છૂટી ગયો આ કાચડી કાંઈ ન કરી શકે, એમાંની એક પણ ક્રિયા કાચડી કરી શકે નહીં. એટલે અહીંયા ભગવાન કહે છે કે એક પણ ક્રિયા કાચડી કરી શકતી નથી. તે જ રીતે જીવ અને દેહનો સંબંધ છે, જીવ અને દેહનો સંબંધ આ રીતે છે. બધી જ ક્રિયા આત્માએ પૂર્વે કરેલા કર્મ, જીવ સાથે બંધાયેલા કર્મ, કાચડી સાથે કર્મ નથી બંધાણા. તો આપણે જેથી દેહનો અગ્નિ સંસ્કાર કરીએ ત્યારે કર્મનો અગ્નિ સંસ્કાર થઈ જાય ને? ખૂબ સમજવાનું હો, ઉપયોગ રાખીને સમજવાનું. તો કે ના, કર્મ આત્મા સાથે જોડાયેલા છે, અને જ્યાં સુધી એનો વિપાક ઉદય એ બધું થયું નથી, એની કાળ સ્થિતિ ત્યાં સુધી કર્મ દેહ બદલાય તો પણ એ રહે છે. અને દેહની જે કંઈ ક્રિયા ગતિવિધિ જે કંઈ છે તે આત્માની સાથે રહેલા કર્મના ઉદયના ભાવને કારણે અને આત્માનો વિભાવ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી આ દેહની ક્રિયા છે. જ્યારે એને જ્ઞાન ભાવ પ્રગટશે પછી એ નથી. એમ પ્રકરણે જીવ અને કાયા પદાર્થ પણ જુદા છે. 509માં કૃપાળુદેવે કહે છે કે જીવ અને કાયા પદાર્થ પણ જુદા છે, બંને જુદા પદાર્થ છે, બંને ભિન્ન છે, ડિફરન્ટ એન્ટિટી, પણ સંબંધપણે સહચારી છે, સંબંધપણે સહચારી છે, સાથે જ છે. જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે, પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે તે જીવને ભાષ્યમાં આવતું નથી. તથાપિ ક્ષીર નિર્વત જુદાપણું છે, જ્ઞાન સંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે. છે જુદાપણું છતાં સહચારીપણું છે, કૃપાળુ દેવે 692 ના પત્રમાં કહ્યું કે જ્યાં સુધી પ્રારબ્ધ યોગે આ જીવનો દેહ સાથેનો સંબંધ છે તે પ્રારબ્ધ નિવૃત્ત થયે તે આત્માનો વિયોગ, આ દેહનો વિયોગ નિશ્ચય છે. દેહનો વિયોગ ક્યારે થાય કે જ્યારે જે જે કર્મ ભોગવવા માટે આ દેહ બંધાયો છે એ કર્મ પૂરા થઈ જતા આ દેહનું પ્રયોજન કાંઈ હવે રહેતું નથી. પણ સાહેબ, દેહ સારો મજાનો છે, રૂપાળો છે, રૂડો છે, નિરોગી છે, તો કે આ આત્માને હવે એનું કાંઈ કામ નથી. કારણ કે જીવને કર્મનો ભોગ છે એ દેહથી ભોગવવાનો છે, અને એટલા માટે દેહને નો કર્મ કહ્યું છે. નો કર્મ દ્વારા કર્મ ભોગવાય છે. મારા કર્મો અનંત પ્રકારના ઉદયમાં આવતા હોય, મને અસાતા આપવાની છે. આ મને અસાતા કોણ આપી શકે? જો બીજી મારી તાકાત હોય તો હું અનેક લોકોને, બધાને દૂર કરી દઉં, અસાતાના એકેય નિમિત્તને આગળ ઊભા ન રહેવા દઉં. પણ શરીરમાં જ વ્યાધિ ઉત્પન્ન થાય તો આ મારે અસાતાનો ભોગવટો છે. એ અસાતાનો ભોગવટો આપવા માટે આ દેહથી જ આ જો સાધન થઈને આવ્યું છે. હવે આનાથી છટકી શકાય ખરું? બીજો કોઈ સગા સંબંધીમાંથી તકલીફ પડતી હોય તેમાંથી છૂટા થવાય, જુદા રહેવાય, ગામ છોડી દેવાય, એને ગામ છોડાવી દેવાય, બધું થઈ શકે. પણ શરીર થકી અસાતા આવીને કર્મનો ભોગવટો આવ્યો, હવે શું કરીશ? કે જ્યાં સુધી પ્રારબ્ધ યોગે આ દેહથી જીવને કર્મ ભોગવવાના છે ત્યાં સુધી એનું સંબંધપણે સહચારીપણું છે, સંબંધપણે સહચારીપણું છે. પણ જે સમયે એ ભોગવતા એવા કર્મો એના ભોગવાઈને અવશેષ થયા, પૂરા થયા, તે સમયે આ દેહ રહેતો નથી. કૃપાળુ દેવે બહુ સરસ કહ્યું છે કે એ નિર્વાણ પદ ક્યારે પામે છે આ જીવ? તો જ્યારે કર્મ શેષ નથી રહેતા, ક્યાંય કર્મ બચતા નથી, તો હવે એને દેહ ધારણ કરવા પણ રહેતું નથી. આ જીવ દેહ ધારણ કરવા પણ કરે છે, કારણ કે એના શેષ કર્મો બાકી છે. જો જીવે બધા જ કર્મો ખપાવી દીધા હોય તો દેહ ધારણ કરવા પણ ન રહે. એટલે જ એમણે લખ્યું છે કે ભોગવવો અવશ્ય, અવશ્ય કર્મ નો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આહો. એમણે જોયું કે આ દેહથી ભોગવાય નહીં એવા થોડા કર્મો અવશેષ બાકી રહી ગયા, અને આનો આયુષ્યનો કાળ પૂરો થઈ ગયો. આયુ પૂર્ણ થયું અને કર્મ અવશેષ રહ્યા. જ્ઞાન દશા યથાવત રહી, જે સ્વરૂપ છે તે અન્યતા થતું નથી, એ જ અદ્ભુત આશ્ચર્ય છે. આત્માની જે દશા છે અદ્ભુત કર્મ ક્ષય કરવાની, અને અબંધ દશા છે એ તો પ્રાપ્ત થઈ ગઈ છે. પણ કોઈ એવો વિચિત્ર યોગ થયો છે, અને એ વિચિત્ર યોગમાં જો કેવળ જ્ઞાન થઈ ગયું હોત તો શેષ કર્મોને ભગવવા સમુદ્ર ઘાત કરી લેત, અને 14 રાજલોકની અંદર પોતાના પ્રદેશોને, આત્માના પ્રદેશોને ફેલાવીને જેટલા કર્મ પરમાણુ બાકી હોય એને સ્પર્શ કરી, અને 4 સમયમાં જાતા અને 4 સમયમાં વળતા સંપૂર્ણ કર્મોને નામ શેષ કરી નાખત. પણ કેવળ જ્ઞાન પ્રગટ થયું નથી, અને કર્મનો અવશેષ બાકી રહી ગયો છે. અને એથી જ આજ પુરુષ પોતે કહે છે કે એણે કોઈ કાળે જન્મવાની ઈચ્છાને સદાય રૂંધી છે, અને હવે ફરી જન્મવું નથી એવી નિશ્ચળ પ્રતિજ્ઞા છે. એ પુરુષ કહે છે કે કર્મનો ભોગવટો તો દેહ વિના થશે નહીં, અને કર્મને સાથે લઈને કોઈ મોક્ષમાં જઈ શકે ખરું? કર્મનું પોટલું ઉપાડીને મોક્ષમાં જઈ શકાતું નથી. આપણે કઈ નાના પર્સમાં રાખ્યા જ ભાઈ, પોટલું નહીં, પોટલા બંધ કર્મો ભોગવી લીધા છે, પણ પાકીટ તો રાખવા દઈશ ને, ક્યાંક વાટ ખર્ચીમાં કામ આવે. ભગવાન કે છે એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. મોક્ષે જવું હશે, એ પદ પ્રાપ્ત કરવું હશે, ત્યારે એક પણ કર્મ ખપાયવા વિના ચાલશે નહીં. એટલે આ ભગવાન કે છે કે એક દેહ હવે અમને બસ છે, એ અવશેષ કર્મ ભોગવી લેવા છે. એવો દેહનો ને આત્માનો સંબંધ છે, જીવ અને કાયાનો સંબંધ બહુ સ્પષ્ટ થઈ જવું જોઈએ. અને જેમ જેમ કર્મ ભોગવી નખાતા જાય, કર્મો કેટલા છે? અનંતના. અને આયુષ્ય કેટલું બંધાતું જાય? એક જ ભવનો, વધારે નહીં. જો એ ભવની અંદર અનંત કર્મોને કોઈ નામ શેષ કરી નાખે આત્માના સામર્થ્યથી, તો દેહ ધારણ કરવા પણ છે જ નહીં. કર્મની સાથે દેહનો સંબંધ નથી, કર્મના ભોગવટા સાથે દેહનો સંબંધ છે. કર્મ ભોગવી જ ના કે તપ ને જ્ઞાન બળથી કર્મોને નામ શેષ કર્યો તો કે દેહ ધારણ કરવો જ પડે નહીં. એટલે અનંત કર્મ બાંધે, 70 કોડાકોડી સાગરોપમના કર્મ બાંધે કોઈ, 70 કોડાકોડી સાગરોપમનું કર્મ બાંધ્યું, અને આયુષ્ય તો વધારે વધારે 30 સાગરોપમનું છે, તો બે ભવનું આયુષ્ય બંધાય? ન બંધાય. એક જ ભવની અંદર જીવ આ 70 કોડાકોડીને પણ સમાપ્ત કરી નાખે. આત્માનું સામર્થ્ય આ છે. આ જૈન વિજ્ઞાન, આ ગણિતાનો યોગ જબરજસ્ત છે. અહીંયા એટલું જ આપણે સમજવું છે કે અસીને મ્યાન જેમ જુદા છે, ઘડાનો જોનાર ઘડાથી જુદો છે, શરીર અને વસ્ત્ર જુદું છે, એમ આત્મા અને દેહનો સંબંધ છે એ માત્ર સહચારીપણે છે. જ્ઞાન અને તરવારનો સંબંધ સહચારીપણે છે, એકરૂપ નથી, તદાકાર નથી. જ્ઞાન તરવાર થતી નથી, તરવાર જ્ઞાન થતી નથી. એમ આ જીવ કાયા રૂપે પરિણમતો નથી, કાયા જીવ રૂપે પરિણમતી નથી. માટે કે છે જેમ અસીને મ્યાન, આ બંને તદ્દન ભિન્ન છે, સાપની કાંચડી જેવા છે. કાંચડી ચાલી જાય, કાંચડી સ્વયં કઈ કરી શકે નહીં, કારણ કે જડ છે. કાંચડીમાં ઉપયોગ લક્ષણ પણ નથી, અને કાંચડીમાં બીજું કોઈ તત્વ નથી. ખૂબ સરસ રીતે આપણે અહીંયા એને સમજાવે છે. હવે આગળ કહે છે, આ પહેલા શિષ્યને આ બે ગાથામાં ભૂમિકા કે તે જે આત્માના અસ્તિત્વનો ઇનકાર કર્યો એનું કારણ શું? આ તે મેં વાત કીધી 6 પદની, અને આત્માની વાત માંડી, એને ઓળખવાની હજી મેં સમજણ કરાવી, ત્યાં તે તરત જ કહી દીધું કે આત્મા નથી, એનું કારણ આ તારી અનાદિનો મિથ્યાત્વ, આ તારી ભ્રાંતિ. આ દેહાધ્યાસ એટલો બધો થઈ ગયો છે કે એને કારણે થઈને તને દેહથી ભિન્ન આત્માનું અસ્તિત્વ ભાસતું નથી. એના પ્રગટ લક્ષણ બંનેના જુદા છે, અરે પદાર્થ પણ એ બંને જુદા છે, એકમેકને કંઈ સંબંધ નથી, માત્ર સંયોગિક સંબંધ સિવાય કંઈ નથી. બંનેના ગુણ જુદા, બંનેના ધર્મ જુદા, બંનેના લક્ષણ જુદા. અને એમાંય જે દેહ છે એ તો સાવ જડ, એ તો કાંઈ જ કરી શકે નહીં, દેહ કઈ જ કરી શકે નહીં. જે કઈ આ ક્રિયા થઈ શકે તે બધી જ આત્મા જીવથી થાય. ચૈતન્યનું સામર્થ્ય અદ્ભુત છે. અને આ અધ્યાત્મ દર્શને ચૈતન્યનો મહિમા ગાયો છે, અને પશ્ચિમના વિજ્ઞાને જડનો મહિમા ગાયો છે, અને હજુ ગાઈ રહ્યા છે. અને આ દેશની અંદર કહે છે કે જો ચૈતન્ય તત્વ, જળ તો હજી આપણે બીજેથી લાવવું પડશે, એનો મહિમા છે. આપણને ખબર પડે કે સેલ્યુલર ફોર્મનો મહિમા ઘણો છે, પણ આપણી પાસે પૈસા હોય તો સેલ્યુલર ફોર્મ લાવીને, ને તો ફોન કેટ લાવે. વાત તો ઘણી સરસ છે. એવા દુનિયામાં જળનો મહિમા, એવા પૂતગલના સાધનો તો દુનિયામાં ઘણા હોય, પણ એમાં આપણી પાસે પાછો ગાંઠનું ગોપીચંદ ન હોય તો એનું સામર્થ્ય આપણે માણી શકીએ નહીં. પણ ચૈતન્યના સામર્થ્ય માટે આ સામર્થ્ય આપણે કઈ માગવા જવું પડશે? કોઈ આપશે આપણને અને તો આપણને મળશે? જ્ઞાની કે છે પ્રગટ લક્ષણ તો જો, આ ઉપયોગ નામનું લક્ષણ તારું પોતાનું, તારી પોતાની આટલી શક્તિ, આ બંને જુદા છે, પદાર્થ પણ જુદા છે, લક્ષણ ગુણ અને ધર્મથી જુદા છે, પણ અનાદિ કાળના અધ્યાસના કારણે એટલી બધી તારી અભાનતા થઈ ગઈ કે આ જે ઉપયોગ છે એ ઉપયોગ એટલો નામશેષ થઈ ગયો તારો, જીવનું લક્ષણ જે એને કારણે તને આ બે એક રૂપ દેખાણા. હવે તે જે શંકાઓ કરી છે, આપણે શંકાઓનો પણ કંઈક સમાધાન વિચારીએ. એટલે કહ્યું, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. ઓલા એ પેલા વેલો બોલ ફેંકો તો કે આત્મા છે એ નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતો રૂપ, આ તો દેખાતો નથી અને આનું કોઈ રૂપ જણાતું નથી. આ ભગવાને જવાબ દીધો કે દેખનાર કોણ છે? તને દેખાતો નથી આત્મા, પણ દેખનાર કોણ? જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો. તને તું એમ કે ને કે દ્રષ્ટિથી દેખાતું નથી, દેખાય છે નથી દ્રષ્ટિથી. આ દ્રષ્ટિનો માલિક કોણ છે? આ દ્રષ્ટિ ગુણનો ધારક કોણ? આ દેહની તાકાત છે કે ચેતનની છે? દેખે છે કોણ? મળદું દેખે છે કે જીવતો જાગતો માણસ વસ્તુને દેખે છે? કોણ દેખે છે? ભાઈ દેખનાર તો એ નહીં દેખી શકે, એનામાં જીવ નથી. તો દેખનાર જીવ કે એ? જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો. ભાઈ તું કેસ દેખાતો નથી તો અમે તને પૂછીએ કેને નથી દેખાતો, એ દેખનાર કોણ છે? ભાઈ જે દેખનાર છે ને એ જ આત્મા છે. અને જે જાણે છે રૂપ, આ રૂપ છે, આવું છે, તેવું છે, કાળું છે, ધોળું છે, લીલું છે, લાલ છે, રૂપાળું છે, કદરૂપું છે, આ બધું કોણ જાણે છે? આ રૂપને જાણનાર કોણ? તું એમ કહેશ કે નથી જણાતું રૂપ, ભગવાન કહે છે માની લીધું, પણ મને એટલો જવાબ દે કે જાણનાર કોણ? તારામાં એ કહી દે, તારું શરીર જે તે કીધું ને કે આ શરીર એ જ આત્મા છે, દેહ છે એ જ આત્મા છે, મિથ્યા મોક્ષ ઉપાય, આ તારું શરીર રૂપને જાણે છે? તો કે ભાઈ એ તો જીવ હોય તો જ જણાય, જીવ ન હોય તો રૂપ જાણી શકાય નહીં. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અને તે કીધું ને બીજો અનુભવ પણ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. ભગવાન કે છે કે અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. ચાલ હવે બધી ઇન્દ્રિયોના પ્રયોગ કર્યા કર, આંખનો કર, કાનનો કર, નાકનો કર, આ બધા જ પ્રયોગ કર્યા પછી બધી જ વસ્તુની બાદબાકી થશે, બધા અનુભવની બાદબાકી થશે, પણ અનુભવ કરતાની બાદબાકી થશે? અનુભવ કરતાના અભાવમાં કોઈ ચીજનું જ્ઞાન નથી, અને એના સદભાવમાં બાકી બધા જગતનું જ્ઞાન છે. તારા બધા ડાપણ, બધો જ અનુભવ, બધું જ જજમેન્ટ, બધા જ તર્ક, આ બધાને એક પછી એક લીધા લેતા કર. જગતની અંદર તારી જેટલી પ્રવૃત્તિ છે એની અંદર એક આત્માને ઉભો રાખજે, અને આત્માને બાદ કરીશ એટલે કઈ નહીં થાય. પછી ગાય કોણ, સાંભળે કોણ, બોલે કોણ, ખાય કોણ, પીએ કોણ, શું થશે? અબાધ્ય અનુભવ જે રહે, બધા જ અનુભવને બાદ કરતા કરતા આંખના, નાકના, કાનના, એક એકના વિષય અનેક છે. આંખના વિષય એને પણ પાંચ વર્ણ, પાંચ ઇન્દ્રિયોના 23 વિષયો જ્ઞાનીઓએ કહ્યા છે, પણ 23 વિષયના ભેદને ભાંગા તો અનંત છે. આ જૈન દર્શન છે, એના મંડાણ અનંતમાં થયા છે. અનંત માઇનસ અનંત બરાબર અનંત, ધેટ ઇઝ જૈનિઝમ. આ અનંતનું ગણિત સમજાવવું જોઈએ સાહેબ. આ ક્યાંથી સમજાય? આ તો કોમ્પ્યુટરમાં ન આવે, કેલ્ક્યુલેટર આનો જવાબ ન આપે, ન આપે. જગતમાં જીવો કેટલા? 6 દ્રવ્યથી આખી સૃષ્ટિ છે, એમાં એક જીવ દ્રવ્ય છે, બાકીના 5 અજીવ દ્રવ્ય છે. જીવ કેટલા? તો કે અનંત. એમાંથી મોક્ષે કેટલા ગયા? તો કે અનંત. સંસારમાં કેટલા? તો કે અનંત. હજી કેટલા મોક્ષે જશે? તો કે અનંત. બાકી કેટલા રહેશે? તો અનંત માંથી અનંત જાય તો બાકી કેટલા રહેશે? અનંત. અરે પ્રભુ, આ જૈન દર્શન એનો ગણિતાનું યોગ સર્વજ્ઞપણું જરા ખ્યાલમાં લેવું હો. તીર્થંકર જેના આપણે અનુયાયી છે ને, તીર્થંકરનું સર્વજ્ઞપણું, એની સર્વજ્ઞતાની અંદર આ બધા આખા વિશ્વનું સ્વરૂપ ભગવાન મહાવીરે કાળને મુઠ્ઠીમાં લીધો અને એને કંઈક જોયા, ઉર્ધ્વ ગતિમાં જોયા, અધો ગતિમાં જોયા, ઉપર ચડતા જોયા. કેવું સ્વરૂપ છે! મહાવીરના દર્શન કરાવ્યું છે કૃપાળુ દેવે, આપણે એમ થાય અદભુત છે. અને પછી એક વાક્ય લખ્યું કે જે જ્ઞાન મહાવીર વિશે હતું એ જ જ્ઞાન જગતના સર્વ જીવો પ્રત્યે છે. માત્ર એનો આવિર્ભાવ થવો જોઈએ. જ્ઞાન અપેક્ષા એ મહાવીર અને મુમુક્ષુ કોઈ ભેદ નથી. સત્તામાં પડેલું જ્ઞાન સમાન છે. આવિર્ભાવ થવું જોઈએ જગતના જીવો પાસે. જે જ્ઞાનથી મહાવીરે જગતને જોયું હતું તે જ જ્ઞાન જગતના જીવોમાં છે, પરંતુ તે તિરોહિતપણાને પામ્યું છે. મોહના કારણે, અજ્ઞાનના કારણે, કર્મબંધના કારણે એ જ્ઞાન સ્વભાવ મંદ થઈ ગયો છે, ઝાંખો થઈ ગયો છે. ભગવાન કહે છે, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ જીવ સ્વરૂપ બધા જ અનુભવો બાદ કરતા કરતા જેના અસ્તિત્વને બાદ કરી શકાય નહીં. જીવના અસ્તિત્વને બાદ કરો તો બાકી બધું પાછું મીંડું થઈ જાય, પણ જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી ગમે તે પ્રકારના ગણિત માંડવા હોય અનુભવના, એ બધા જ અનુભવના પાંચેય ઇન્દ્રિયોના વિષયો, આંખના વિષય, નાકના વિષય, કાનના વિષય, શરીરના વિષય, જેટલા એના અનંત ગુણા ભેદ પ્રભેદ, એ બધા એક જ અબાધ્ય અનુભવ. આને બાદ કરી શકાશે નહીં અનુભવ લેવો હશે તો. બીજો અનુભવ શિષ્યનો પ્રશ્ન છે કે બીજો પણ અનુભવ નહીં, તો કે બીજા બધા અનુભવ લે, અનંત અનુભવ લે, પણ આત્માના સદભાવમાં. આત્માનો સદભાવ નથી, જો જીવનો સદભાવ નથી તો દેહથી એક પણ અનુભવ મળે એમ નથી. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિના વિષયનું પણ આત્માને ભાન. શિષ્ય પ્રશ્ન કર્યો હતો, શિષ્યની શંકા પણ યાદ હોવી જોયો. એને કહ્યું હતું અથવા દેહ જ આત્મા, પછી શું કીધું? અથવા ઇન્દ્રિય પ્રાણ. એટલે શિષ્ય કીધું હતું કે આ ઇન્દ્રિયો છે ને એ આત્મા છે. એટલે ભગવાને કહ્યું ત્યાં, સદગુરુ એને સમજાવે છે, હે શિષ્ય, તારા વિચારને જરા જેમ શંકા અંતરમાંથી નીકળી છે ને, હવે સમાધાન અંતરમાં લઈ જા કે આ ઇન્દ્રિયને જ્ઞાન છે એ કેવું છે. ઇન્દ્રિય કેટલી? પાંચ. તો બધાને પચું પચું 25 જ્ઞાન થયું. તો કે છે, આંખને કાનનું જ્ઞાન, કાનને નાકનું, નાકને જીભનું, જીભને સ્પર્શનું. છે ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચે ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. આ પાંચે ઇન્દ્રિયોના અનંત વિષયો જે છે એનો જે અનુભવ છે એનું જ્ઞાન કોને થાય છે? જોવાનું જ્ઞાન આંખને થયું, જોવાનું જ્ઞાન આંખને થયું, આંખે જોયું બહુ સરસ છે. પણ જો બેરો હોય તો ટીવી ઉપર સરસ આવે છે, પણ શું કહે છે સમજી શકે? દ્રશ્ય સરસ છે પણ કઈ ખબર પડતી નથી. અને રેડિયો ઉપર કોમેન્ટરી સાંભળે તો કેવો ફટકો લગાવ્યો જોઈ શકે? માયરો ફટકો, ઓવર બાઉન્ડ્રી થઈ, કાંઈ ભૂડું, એટલે તે જોયું. ઓલો ટીવી વાળો કે કેવો બોલ્બ સડસડાટ કરતો નીકળી ગયો. ભાઈ કાન તો ખુલ્લા હતા,